તારીખ 21/6/1993 શ્રી સમયસર કળશ 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 125
શ્રી સમયસર પરમાગમ કરતા કર્મ અધિકાર 70 કળશનો ભાવાર્થ પાનું મરચું 18 છે મારી પ્રકૃતિ સમગ્રપણે એક સ્વરૂપ તે અવલંબન ને યોગ્ય છે, પણ જ્યાં સુધી એવા સ્વરૂપ નો પુરુષાર્થ ચાલતો નથી ત્યાં સુધી સમ્યક સન્મુખ જીવને પણ ભેદ વિકલ્પ ની ઉત્પત્તિ થાય છે. એ વિકલ્પ સાથે એકત્વ થતો હોવાથી મિથ્યાત્વ સહિતનો રાગ છે, અને તે મટાડવા માટે અહીંયા એ રાગનો પણ અભાવ કરીને સ્વાનુભવ કરાવવા અર્થે અહીંયા 23 કળશની રચના આચાર્ય મહારાજે કરી છે. આ એક જ ગાથા એવી છે જેના ઉપર આટલા બધા કળશ લખાયા છે. ભાવાર્થ આ ગ્રંથમાં પ્રથમ તેજ વ્યવહાર નહીને ગૌણ કરીને અને શુદ્ધ નહીને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની જે કથન પદ્ધતિ છે એમાં વ્યવહારની ગૌણતા છે અને શુદ્ધ નહીંની મુખ્યતા છે. આચાર્ય મહારાજ છે, પોતાના સમ્યક જ્ઞાનથી શુદ્ધ નહીંના વિષયને મુખ્ય કરે છે અને વ્યવહાર નહીંના વિષયને ગૌણ કરે છે. જેવું એમનું પરિણમન છે એવું જ કથન આ ગ્રંથમાં પણ કર્યું છે, અને એ પ્રકારે કથન કરવામાં પણ આચાર્ય મહારાજની કરુણા છે. પંડિત જયચંદ્રજીએ કે આ ગ્રંથમાં આચાર્ય મહારાજે પ્રથમ તેજ વ્યવહાર નહીને ગૌણ કરીને અને શુદ્ધ નહીને મુખ્ય કરીને કથન કરેલું છે. ચૈતન્યના પરિણામ પર નિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કરતા કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. પરિણામ માત્રને શું ચૈતન્યના જે પરિણામ છે, અને મિથ્યાત્વ અવસ્થામાં તો પર નિમિત્તથી એટલે કર્મના ઉદયના નિમિત્તથી કર્મના ઉદયમાં જોડાઈને અનેકવિધ પ્રકારે જે વિભાવ પરિણામ થાય છે એ સર્વને આચાર્ય મહારાજે પહેલેથી જ ગૌણ કરેલા છે. એટલે કે આની પદ્ધતિ આ કથનમાં આ ગ્રંથની એ પદ્ધતિ છે, અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કયો છે, અને એ પ્રતિજ્ઞા તો પાંચમી ગાથામાં કરી છે કુંકુનાચાર્ય દેવે. પાંચમી ગાથામાં કે હું આ ગ્રંથમાં એકત્વ વિભક્ત એવા શુદ્ધ આત્માને તેવા ધારું છું. આ ગ્રંથ રચના પાછળ મારો ઈરાદો આ શુદ્ધાત્માને દર્શાવવાનો છે. જે શુદ્ધાત્માથી સંસારી જીવ અનાદિથી અજાણ છે તે દર્શાવવાનો અહીંયા આશય છે. તેથી પરિણામને જે વિભાવ પરિણામ થઈ રહ્યા છે એને ગૌણ કરીને શુદ્ધ જીવને મુખ્ય કરીને શુદ્ધ ચૈતન્ય માત્ર કયો છે. શુદ્ધ જીવને કેવો કયો છે? જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કયો છે. આત્મા તો શુદ્ધ ચૈતન્ય માત્ર છે મૂળ સ્વરૂપે બધાનો આત્મા. ભલે અત્યારે વિભાવ ને રાગ સાથે એકાકાર દશા હોય, તન્મય દશા હોય, તો પણ આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર મૂળ સ્વરૂપે છે. અને એની મુખ્યતા એટલા માટે કરીએ છીએ કે એને અનુભવતા એને દેખતા એ વિભાવો બધા શાંત થવા લાગે છે. આ એ રીતે જીવ પદાર્થને શુદ્ધ નિત્ય અભેદ ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નયનો પણ પક્ષપાત એટલે વિકલ્પ કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે, દર્શાવ્યો પણ એનો વિકલ્પ કર્યા કરશે તો એનો અનુભવ નહીં થાય. ભગવાનજી પત્રમાં લખે છે કે વિકલ્પ રસમાં અનુભવ રસનો અભાવ છે અને અનુભવ રસમાં વિકલ્પ રસનો અભાવ છે, કેમ કે બે પરસ્પર વિરુદ્ધ રસ છે. એકના રસમાં બીજાનો અભાવ સહજ થાય છે. અનાદિની જે સ્વવિકલ્પ દશામાં જીવની સ્થિતિ છે એનું કારણ એને વિકલ્પનો રસ છે. આ પ્રશ્ન કરે છે આપણે ત્યાં પણ કે નિર્વિકલ્પ દશા ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ, એના માટે પ્રયત્ન કરીએ છીએ તો પણ વિકલ્પ થઈ જાય છે, નથી કરવો તો પણ થઈ જાય છે, આમ કેમ થતું હશે? આવો પ્રશ્ન આવ્યો છે ને, હવે પછીના અંકમાં આવશે. વિદ્વાન ભાઈ નો પ્રશ્ન છે કે એકાંતમાં બેસીને આત્માનું સ્વરૂપ તો ગુરુદેવની કૃપાથી બરાબર સમજાયું છે અને એકાંતમાં બેસીને હું પ્રયોગ પણ એકાગ્ર થવાનો કરું છું, પણ છતાં મારા પરિણામ બહાર ચાલ્યા જાય છે, માર જાય છે, સ્વવિકલ્પ દશા છે, એ તો પર વિષયમાં જાય છે એમ લખ્યું છે. પણ ખાલી પાંચ ઇન્દ્રિયના વિષયમાં ન જાય અને મનના વિષયમાં રહીએ અને એ મનના વિષયમાં હું જ્ઞાયક છું, હું આત્મા છું, હું શુદ્ધ છું, નિત્ય છું, અભેદ છું, એવો વિકલ્પ ચાલે તો પણ અનુભવ તો નહીં થાય. કેમ એમ થાય છે? આ એક સમસ્યા થાય છે કે નહીં ઈચ્છવા છતાં વિચારો કેમ ચાલ્યા કરે છે, વિકલ્પો કેમ ચાલ્યા કરે છે? આ એક પ્રશ્ન થાય, એનો આ ઉત્તર છે કે જ્યાં સુધી જીવને વિકલ્પમાં રસ છે ત્યાં સુધી વિકલ્પ ચાલવાના. વિકલ્પથી નિરસ થયો, ઉદાસીન થયો, એને વિકલ્પ નહીં ચાલે, એના વિકલ્પ શાંત થશે. હવે અહીંયા એક પક્ષવાળા જીવને લઈએ કે જે જીવને શુદ્ધ નિશ્ચય નયનો પક્ષ છે એટલે કે જેને શુદ્ધાત્મ સ્વરૂપ લક્ષ્યગત થયું છે એવા જીવને પણ જ્યાં સુધી વિકલ્પ રસ પર્યાપ્ત માત્રામાં શાંત ન થાય ત્યાં સુધી વિકલ્પ લંબાય. રસ છે એ પરિણામની અથવા રાગની ચિકાશને દર્શાવે છે. જ્યાં સુધી ચિકાશ છે ત્યાં સુધી લાળ લંબાય છે વિકલ્પની, આટલું સ્વાભાવિક છે. આમ થવું એ સ્વાભાવિક છે અને એના અર્થે જે લક્ષ્યગત થયેલું એવું શુદ્ધાત્મ તત્વ છે એનો મહિમા અને એનો મહિમાનો રસ, મહિમા સાથે શું રસ ઉત્પન્ન થાય છે, એ રસ એટલી માત્રામાં ઉત્પન્ન થાય કે વિકલ્પ રસ તૂટી જાય ત્યારે અનુભવ આવે અથવા સ્વાદ આવે એમ કહેવાય છે. ત્યાં સુધી એ વિકલ્પ મળતો નથી. આવી સહજ સ્થિતિ છે. ફરીથી શું કહ્યું? પણ જો કોઈ શુદ્ધ નયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે અને એમાં પણ જો કોઈ પક્ષપાત કરશે, શુદ્ધ નયનો પક્ષપાત કરશે, પક્ષપાત ન કરવો અને અનુભવ પક્ષપાત ન કરતા અનુભવ થાય, આ વિષય થોડો સૂક્ષ્મ પડે છે. પક્ષપાત ન કરવો એટલે શું કરવું? જો કે કરવો નહીં કરવો એ તો ઉપદેશના વચનોથી કહેવાય છે. જે શુદ્ધ સ્વરૂપની નિર્વિકલ્પ સ્વરૂપની નિર્વિકલ્પ દશા તો સહજ છે અને એ નિર્વિકલ્પ સ્વરૂપના લક્ષ્ય ધ્યેયનો પુરુષાર્થ ઉત્કૃષ્ટ થયો, તીવ્ર થયો, એને સહજ દશા નિર્વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે. જો એને પુરુષાર્થ નથી ઉપડતો તો એનો પુરુષાર્થ બીજે તો જાય જ છે. વિજય નથી જતો અને વિકલ્પ ચાલુ રહે છે, એમ તો કઈ છે નહીં. શું શું કે છે કે આ શુદ્ધ નહીં નો પણ પક્ષપાત એટલે વિકલ્પ કરશે, તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. એટલે એમ કેમ છે કે જે પક્ષપાત એટલે વિકલ્પ ચાલે છે ત્યાંથી વજન એકદમ ઉઠી જવું જોઈએ. થોડુંક પણ વજન રહેશે તો એ વિકલ્પ ચાલશે, સૂક્ષ્મ વિકલ્પ ચાલશે, સ્થૂળના બદલે સૂક્ષ્મ વિકલ્પ ચાલશે, પણ વિકલ્પ ચાલશે. અશુદ્ધ નહીં તો નહીં તો વાત જ છે, વ્યવહાર નહીં તો વાત જ છે. શું કરવા, આચાર્ય મહારાજે આ શૈલી લીધી છે, પ્રથમથી જ વ્યવહાર નહીં ગૌણ કરીને શુદ્ધ નહીં મુખ્ય કર્યો છે. કે જે જીવ અશુદ્ધ નહીંના વિષયભૂત ભાવો કે પદાર્થો એનો વિકલ્પ કરે છે, એની મુખ્યતા કરે છે, એને તો દિશા પર સન્મુખતાની ઘણી તીવ્ર રહે છે, એને તો અનુભવ થવાનો કોઈ અવસર છે જ નહીં. એટલે એ તો વાત છોડી દેવા જેવી છે. વ્યવહાર નહીં અને વ્યવહાર નહીં ના વિષયને તો તું ગૌણ કરી દેજ. એમાં પ્રમાણનો વિષય આવ્યો કે ન આવ્યો, આવી ગયો એની અંદર. પ્રમાણનો વિષય પણ એક ન્યાયે વ્યવહારનો વિષય છે. વ્યવહારનો વિષય વ્યવહારમાં કેવી રીતે ગણવામાં આવે છે એની અંદર પણ પર્યાય અને ગુણભેદ ભળેલા છે. એટલા માટે અશુદ્ધ નહીં તો વાત જ શી કે છે. અશુદ્ધ નહીં નો કયો કે વ્યવહાર નહીં કયો, બે એક જ વાત છે. પણ જો કોઈ શુદ્ધ નહીં નો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે અને તેથી વિતરાગતા નહીં થાય. પણ જો કોઈ શુદ્ધ નહીં નો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે તેથી વિતરાગતા નહીં થાય. આ પક્ષનો રાગ રહે છે. શુદ્ધ નહીંના વિષયભૂત પદાર્થ છે એના ઉપર પુરુષાર્થનું જોર જવું જોઈએ, એના બદલે પક્ષનો રાગ થાય છે. શું વસ્તુ જે અનુભય સ્વરૂપ છે શું એને એકાકારપણે અનુભવમાં લેવી, એ પ્રકારની પદ્ધતિના બદલે કોઈ ભેદ પાડીને આ અભેદ છે, આ નિત્ય છે, આ ધ્રુવ છે, આ પૂર્ણ છે, એકરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, જ્ઞાયક છે, ગમે એટલા શબ્દ લ્યો, લેશે બધા લેશે, મારા પ્રત્યે ઘણા લેશે, ત્યાં સુધી એને પક્ષપાત થાય છે. ભેદ પડે છે ત્યાં સુધી પક્ષપાત થાય છે. વિકલ્પનો રસ છે અને ભેદનો પણ પક્ષ છે. ભેદ ઉપર પણ હજી વજન છે, એટલા ભેદ ઉપર પણ ભેદના ભેદ ઉપર પણ વજન છે. લ્યો વજન છે. સ્વરૂપ નિશ્ચય થાય છે એ ભેદ અવસ્થામાં થાય છે. પણ નિશ્ચય કોનો થયો કે નિર્ભેદ વસ્તુનો થયો? નિશ્ચય કોનો થયો છે કે નિર્ભેદ વસ્તુનો થયો છે? ભલે ભેદ અવસ્થામાં નિશ્ચય થયો છે તો એ નિર્ભેદ વસ્તુ સાથે એવી જ અવસ્થા સુસંગત છે. વસ્તુ જો નિર્ભેદ અને નિર્વિકલ્પ હોય તો અવસ્થા પણ એવી જ હોવી ઘટે છે. અવસ્થા એથી વિરુદ્ધ હોય તો એને સ્વરૂપ સાથે મેળ નથી. સ્વરૂપ નિર્વિકલ્પ છે, અવસ્થામાં વિકલ્પ છે. વાત વિરુદ્ધ જાય છે એમ કે છે. વાત વિરુદ્ધ જાય છે. હા, થોડી ચર્ચા થઈ હતી, બહુ યાદ નથી રહી કઈ કઈ ચર્ચા હતી, પણ સ્વરૂપ નિશ્ચયનો વિષય ચાલ્યો હતો. પ્રશ્ન તો એમના જ્ઞાનસાગરજી હતા, એમનો પ્રશ્ન એમ હતો કે એકાંતમાં બેસીને ધ્યાન કરીએ છીએ પણ કંઈ આત્માનું ધ્યાન લાગતું નથી, તો અમારે શું કરવું? આચાર્ય તો મોટા આચાર્ય છે, પણ એમ કહ્યું કે નિર્ણય થયો છે, વસ્તુ લક્ષ્યગત છે, તો ના એવું તો કાંઈ નથી. તો એ પહેલાં અનુભવ ક્યાંથી થશે? જે ચીજ જોઈ નથી એ ચીજમાં એકાગ્રતા કેવી રીતે થાય? જે ચીજ ના વિષયમાં પોતે અંધારામાં છે જ્ઞાન માં, એમાં અનુભવ કે એમાં એકાગ્ર થાય કેવી રીતે? જે એ વાત સાચી છે. પછી સ્વરૂપ નિશ્ચય ઉપર ચાલેલો ચર્ચા, પછી સ્વરૂપ નિશ્ચય ઉપર ચાલી હતી કે સ્વરૂપ નિશ્ચય કેવી રીતે કરવો જોઈએ. હવે શું છે કે ત્યાં તો એ લોકોમાં તો સાહિત્ય નથી, વિષય નથી, ક્યાંય આવું બધું બીજી જ રીતે ચાલે છે. તો જેના ઘરમાં આ ચીજ પડી છે, દિગંબરો ના તો ઘરમાં સમયસાર પીડ્યો છે, છતાં એ લોકોને ખબર નથી. આ તો ગુરુદેવે ઘણી વાતો ખોલી છે એટલે એ વિષય જરા બહાર આવ્યો છે, અને કોઈ મહાભાગ્ય હોય તો એનો લાભ લઈ લે. વાત તો બહાર આવી છે, સુખી બહાર આવી છે, નહીતર તો એ વાત કહેનારને ગોતવા જવું પડે એવું છે. અત્યારે કાળ એવો છે કે વાત કહેનારને ગોતવા જવું પડે કે આવી વાત કોણ કરે ને કોણ સમજાવે, એવો કાળ છે. પણ ગુરુદેવે વાત બહુ સ્પષ્ટ કરી, બહાર મૂકી છે, અને એને એનો લાભ લેવો એ એક જ લક્ષ્ય હોવું જોઈએ. જો એ વાત બહાર પડ્યા પછી પણ જીવ એનો લાભ ન લીએ તો એ વાત મળી ન મળી બધો સરખું થઈ ગયું. બીજા માને આમ પણ જેને મળે એને શું ફેર પડ્યો? કાંઈ ફેર ન પડ્યો. શુદ્ધ નહીં નો પણ પક્ષપાત કરશે તો પક્ષ નો રાગ નહીં મટે. શું કે છે? શુદ્ધ નહીં એમ અંશ પાડી દે છે, શું છે? ભેદ પાડી દે છે. જે અજાણપણે પણ ભેદ પડી જાય છે એ પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં એક વાત બહુ સારી આવે છે કે આત્મા છે એને ગુણ ભેદની પણ અપેક્ષા નથી. ભલે ગુણો એનામાં રહેલા છે. એકવાર પ્રશ્ન કર્યો હતો આ બધા ઉપર તો, કે ગુણ છે એ તો એનો નિજ વૈભવ છે, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ, અનંત વીર, આ જે મુખ્ય ગુણ છે એ તો એનો વૈભવ છે આત્માનો. અને એ વૈભવ ગુણની અપેક્ષા નથી એમ અહીંયા કેવું? તો કે એમ નહીં કે એના ભેદની અપેક્ષા નથી એમ કેવું છે. ગુણ જો કાઢી નાખો તો વસ્તુ શૂન્ય થાય, તો એનો સ્વભાવ છે, તો એ સ્વભાવથી તો ભરપૂર છે, અનંત ગુણો રૂપ સ્વભાવથી તો ભરપૂર છે. પણ એ અનંત ગુણોનો એક રૂપ છે એ તત્વ છે, અનંત ગુણોનું એક રૂપ છે તે દ્રવ્ય છે, પણ એને ભેદની અપેક્ષા નથી એમ અહીંયા કેવું છે. એટલે નયનો પક્ષપાત, શુદ્ધ નયનો પક્ષપાત પણ ક્યાં સુધી રહે, અને પક્ષપાત રહે તો રાગ ક્યાં સુધી રહે? કે ભેદની અપેક્ષા હોય ત્યાં સુધી. નિર્ભેદ જ્ઞાનમાં આવ્યા પછી પણ હજી ભેદની અપેક્ષા છૂટે એટલો પુરુષાર્થ પર્યાપ્ત માત્રામાં ન ચાલે ત્યાં સુધી અનુભવ થાય નહીં. આ અનુભવની ચરમ સીમાની વાત કરી છે અહીંયા છેલ્લી હદે આમ છે. બાકી જે જીવો હજી સ્થૂળ વિકલ્પમાં અને હજી તત્વના વિષયમાં પણ આમ ન હોય ને આમ હોય ને હજી તો વાદ વિવાદને ખેંચા ખેંચીમાં એનું તો કામ નથી. વસ્તુ તો બરાબર જ્ઞાનમાં આવી ગઈ હોય પછી પણ નય પક્ષનો રાગ રહે ત્યાં સુધી રાગ છૂટે નહીં. એટલે નય છે એ અહીંયા નયનો નય તો પ્રગટ નથી, પણ દર્શાવનાર આચાર્ય મહારાજ છે એ જ્યારે સ્વવિકલ્પ દશામાં વસ્તુનું સ્વરૂપ સમજાવે છે કે અશુદ્ધ નયનો વિષય આવો છે, શુદ્ધ નયનો વિષય આવો છે, ત્યારે તો ભેદમાં આવીને સમજાવે છે, અને એટલો ભેદ પડે છે. અહીંયા એટલો ભેદ પડે છે તો પણ દર્શાવવામાં આશય અભેદને દર્શાવવાનો છે, ભેદને દર્શાવવાનો આશય નથી. પણ વાત કહેવા જતા ભેદ પડ્યા વિના રહેતો નથી. એક અનિવાર્ય પરિસ્થિતિ છે, સમજાવવાની પરિસ્થિતિ અનિવાર્ય છે. વસ્તુ તો વચન થી પાર છે, વસ્તુ જો વચન થી પાર છે તો વચન થી કહેવા જતા તો ભેદ પડવાનો છે. વચન થી પાર છે એટલું જ નહીં, વિકલ્પ થી પણ પાર છે. અને વચન તો વિકલ્પ પૂર્વક ઉત્પન્ન થાય છે, વિકલ્પ નો એને વચન ઉત્પન્ન થાય એવું તો બને નહીં કોઈને. એટલે વસ્તુ જે કહેવા ધારે છે એ વિકલ્પમાં, વિકલ્પ મારફત અને વચન મારફત એને વ્યક્ત કરવા જતા એમાં ફેર પડી જાય છે. એ ફેરને અહીંયા ટાળી દીધો છે. જો કોઈ જીવ એટલી હદે વિચક્ષણ હોય કે લક્ષણ ઉપરથી લક્ષને ઓળખી જાય તો એ લક્ષ નિર્ભેદ છે, એમાં ભેદ નથી, એમાં ભેદ નથી. તો એ અભેદના પુરુષાર્થમાં આવીને ભેદ વિકલ્પને છોડી દેશે. 75મી ગાથા લીધી આપણે, ફરી જરા એનો રેફરન્સ લઈએ. હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્હ માત્ર જ્યોતિ છું અને એક છું એમ લીધું. જ્ઞાન દર્શન માં છું એ પણ લીધું. એ તો નિર્ણય કરાવવા માટે એવી લાંબી લાંબી વાત કરી. હવે 138 પાનેની ટીકાની છેલ્લી થી ચોથી લીટી. એમ આત્મામાં નિશ્ચય કરીને, આ જે નિશ્ચય કર્યો છે એ ભેદનો નથી કર્યો,
એમ નિશ્ચય કર્યો.
જે નિશ્ચય કર્યો છે એ ભેદાત્મક તત્વનો નથી કર્યો, એમાં કોઈ ભેદ નથી, એનો નિશ્ચય કર્યો છે. ઘણા વખત થી પકડેલું જે વાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ, સમુદ્રની અંદર મોટો વમળ થાય, ઘૂમરી થાય, એની અંદર એટલો પાણીનો વેગ હોય કે જો વાણ અહીંયા ચડી ગયું તો વાણ ગોળ ગોળ એટલું સ્પીડથી ફરે કે વાણ ગોથું ખાઈને ડૂબી જાય. વાણ વાણ તરીકે સીધું રહી શકે નહીં, કેમ કે ઘૂમરીમાં પાણી ત્રાસું હોય, આમ હોય, વચ્ચે ખાડો હોય, આમ ઢાળવાળું પાણી હોય, એમાં ચક્કર ચક્કર એવું ફરે, આમ ત્રાસું થઈને કે પડે ઊંધું. જો વમળમાં વાણ આવી ગયું તો ડૂબી જાય. એમ આ આત્મા અનાદિથી વિકલ્પના વમળમાં ચડેલો છે. એ વમળમાંથી છૂટ્યો તો વાણ શાંત રીતે પ્રવાહમાં તરવા માંડે, એમ પરિણામના પ્રવાહમાં વિકલ્પને એક વમળની ઉપમા આપી છે, સમુદ્રના વમળની ઉપમા આપી છે. એમ કહ્યું કે ઘણા વખતથી પકડેલું જે વાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ, જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે. સર્વ વિકલ્પોને વમી નાખ્યા છે એમ નથી લખ્યું, જલ્દી વમી નાખ્યા છે એમ કે છે. શું એક શબ્દ એવો વધારે વાપરો છે? શું સમુદ્રાવર્તી જગતી જલ્દી છોડે અને એકદમ ત્યાગ કરે અને જગતી એમ કે છે. હું જગીતી એવો વાંત સમસ્ત વિકલ્પો, સર્વ વિકલ્પો જેણે વમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો થકો. લ્યો આ અવલંબન આવ્યું ને, અચલિતમ આત્મા અવલંબ માનો વિજ્ઞાન ઘન ભૂત. શું વિજ્ઞાન ઘન થયો થકો આત્મા આશ્રવથી નિવર્તે છે. આત્મા જ્યારે આશ્રવથી નિવર્તને શુદ્ધ થાય છે અને અનુભવ થાય છે તે આત્મા વિકલ્પોના વમળને સમાવતો થકો આશ્રવોને છોડી દે છે. વિકલ્પના વમળને છૂટી જવા માટે એટલો પુરુષાર્થ, આત્માના લક્ષ્ય પૂર્વકનો પુરુષાર્થ હોવો ઘટે. સ્વરૂપ લક્ષ પૂર્વકના પુરુષાર્થથી આ વિકલ્પનો અભાવ થાય છે, અને ત્યારે અભાવ થાય છે ત્યારે સ્વાનુભવ થાય છે. એ સ્વાનુભવના કાળમાં અવિનાભાવીપણે શુદ્ધ શ્રદ્ધાને એટલે કે સમ્યક દર્શન થાય છે. એટલે અહીં તો સૂચના છે કે જો કોઈ શુદ્ધનીનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય. સાચી વાતનો પક્ષ કરવો કે નહીં એમ આવે છે ને. પક્ષની અંદર કહેવા શું માંગે છે, એક અમુક પ્રકારનો કોઈ આગ્રહ છે એમ કહેવા માંગે છે. જે વિતરાગ દશા છે એ જ્ઞાનની જ્ઞાતા દ્રષ્ટા રૂપ વિતરાગ દશા છે. પોતાના સ્વરૂપને અનુભવવું એવો તો પોતાનો સ્વાભાવિક ગુણ છે. જ્ઞાનનો ગુણ શું છે કે સ્વરૂપનું સ્વસંવેદન કરવું, એ તો જ્ઞાનનો ગુણ છે, એ જ્ઞાનનો સ્વભાવ છે. તો સહજપણે એ સ્વસંવેદનમાં સ્વરૂપના લક્ષ્ય રહે, પણ ક્યાંય પણ ભેદનો સહેજ પક્ષ થયો ત્યાં સુધી વિતરાગ દશા નહીં થાય, જ્ઞાતા દ્રષ્ટા પણ નહીં પ્રગટે. અહીંયા તો શું થયું છે કે જ્યાં સુધી વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી અનાદિનો જે રાગનો રાગ છે એ નથી છૂટ્યો. એમ કે શુદ્ધ આત્માનો વિકલ્પ થયો, ભલે લક્ષમાં શુદ્ધ આત્મા છે, તો એ જે વિકલ્પ ઉત્પન્ન થયો એનું જે મમત્વ છે એ હજી મટ્યું નથી. સ્વરૂપ નિશ્ચયમાં સ્વરૂપ તો પોતા પણ જ્ઞાનમાં આવ્યું છે. જુઓ, પોતા પણ જ્ઞાનમાં આવ્યું છે અને એનો મહિમા, એનો બળ, એની રુચિ અને એનો પુરુષાર્થ જાગૃત થયો છે, એવા જીવને લીધો છે. જેને સ્વરૂપ લક્ષમાં આવ્યું છે અને એ સંબંધીનો એને લક્ષગત થઈને મહિમા આવ્યો છે, સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ઉત્પન્ન થયો છે, અનન્ય રુચિ ઉત્પન્ન થઈ છે અને આત્મ સ્વરૂપનો ઘણો રસ પણ ઉત્પન્ન થયો છે, પણ જે વિકલ્પનો સદભાવ છે એ શું સૂચવે છે? વસ્તુ નિર્વિકલ્પ છે, એનો મહિમા રસ રુચિ અને પુરુષાર્થ છે, તો પછી વિકલ્પ શું કરવા છે? આપો જવાબ. આ એક પ્રશ્ન છે કે તો પછી એને વિકલ્પ શું કરવા છે? કે જે અનાદિનું મમત્વ છે એને લઈને જે એકત્વ છે એ એકત્વ તોડ્યું નથી, અને એ પ્રથમ નિર્વિકલ્પ દશાથી આવીને એ એકત્વ તૂટે
નહીં,
કેમ કે એ શૃંખલા અનાદિની ધારા ચાલી જ આવે છે એકત્વની. એક વાર તો બે ફાળ થઈ જવી જોઈએ, પછી પરિણતે એને ઉપયોગ ને બધી ભિન્નતા બરાબર રહી છે. શું એટલે જે વિકલ્પ છે એ વિકલ્પનું અસ્તિત્વ એમ સૂચવે છે કે હજી એ રાગનો રાગ પણ છે, ભલે એ શુદ્ધાત્માનો રાગ હોય પણ રાગનો પણ રાગ છે ખરો, એ હજી જીવે છે. રાગનો રાગ જીવે છે પાણી નાખો ભલે નહીં, જુદું જ રહીએ, એની ગ્રેવિટી જુદી છે, જુદા જ રહીએ. તો આ તો એક અમૃત છે ને એક ઝેર છે, એટલો બધો ફેર છે, અથવા બિલકુલ ફોરેન એલિમેન્ટ છે. રાગ છે એ પરતત્વ જ છે, આત્માની અપેક્ષા એ બિલકુલ પરતત્વ છે, નહીત્ર ઉત્કૃષ્ટ રાગ છે. આવો સ્વભાવ આ ચરમ સીમાનો સ્વભાવ છે, આવો ઉત્કૃષ્ટ સ્વભાવ આ જે સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થમાં આવ્યો એને જ થાય પાછો. એવો સ્વભાવ ઉપસંજ્ઞા વાળાને ન થાય, ભલે એ શુદ્ધ નહીં નો વિકલ્પ કરે, શુદ્ધ આત્માનો નિશ્ચય નહીં નો વિકલ્પ કરે. તો શું એટલો સૂક્ષ્મ અંતર જલ્પ છે, પણ છતાં ઝેર છે, એ ઝેર છે. ઝેર ની જાતે અમૃત ની જાત નથી, ને અમૃત ની જાતે જાત નથી, એવું છે. હજી તો અહીંયા તો હજી પેલો ઓલો ઘી નક્કી કરવું છે, ત્યાં પર છે બહુ ઉતરે છે. ઘી નક્કી કરવા વાળાને શું છે, આખો સંસાર ન જોઈએ, સંસારનું ધ્યેય છોડવું છે અને મોક્ષનું ધ્યેય કરવું છે. તો ત્યાં હજી હજી તકલીફ પડે, તો આ તો હજી વિકલ્પનો એક અંશ ને ત્યાગવો ત્યાગવો છે, છોડી દેવો છે, અભાવ કરી નાખવો છે, એ હજી આવવાની વાત છે. અને ત્યારે સમ્યક દર્શન છે. લોકોને શું છે, બારમા વ્રત કરે ને તપ કરે કે પચકાણ કરે કે એનો મહિમા આવે છે, એનો મહિમા આવે છે ને, આટલું ત્યાગ્યું છે આને તો. અને ત્યાગ કરે તો સમ્યક દર્શન થાય. કાલે થોડી ચર્ચા ચાલી હતી ને, એ મહિમા બતાવે છે, શુભરાગ નો મહિમા બતાવે છે. એ શુભરાગ થી ત્યાગ કરે છે ને, અને તો સમ્યક દર્શન. આ તો કહે છે કે વિકલ્પ નો, શુદ્ધ નહીં ના વિષયભૂત આત્માના વિકલ્પ નો ત્યાગ કરે ત્યારે સમ્યક દર્શન થાય. બોલો, તો બહુ સ્થૂળ શુભરાગ છે, એને તો પકડવાની જરાય જરૂર નથી. એની પકડ તો છોડી, તો એ પકડ તો વ્યવહાર નહીં ના વિષયના રાગમાં જાય છે. એની તો પકડ હોવી જ ન જોઈએ, પણ આ તો આટલી હદ સુધી ની વાત છે ત્યારે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન એટલું સહેલું નથી, અથવા એવા ત્યાગ કે વ્રત કે તપના જે શું પરિણામ છે એનાથી કોઈ નીચી કોટીની ચીજ નથી, ઘણી ઉત્કૃષ્ટ કોટીનું પરિણામ છે. એ તો એની સાથે એને મેળવાય કે મીંઢવાય આમ હોય તો એ કારણકારી લાગુ નથી પડતો. ગુરુગુરુ તો બહુ સ્પષ્ટ કર્યું, કષાયની મંદતા કારણ અને કષાયનો અભાવ થઈને શુદ્ધ પર્યાય કાર્ય છે જ નહીં કે કારણકારી બને. પણ થાય તો છે કે થાય એ બીજી વાત છે, કારણકારી છોડી દેજે તો. દર્શનોની મંદતા યથાર્થ પ્રકારે થાય તો હજી કારણ કહીએ, અયથાર્થ પ્રકાર થાય તો એને કારણ નથી કહેતા. સ્વરૂપ સન્મુક્તામાં તો સ્વરૂપ નિશ્ચયના કાળમાં જ દર્શન અત્યંત મંદ થાય છે. પછી સ્વરૂપ સન્મુક્તાનો પુરુષાર્થ અને ભેદ જ્ઞાનના પ્રયોગમાં તો દર્શનની ઘાસણી છે, ઘસાતો જ જાય, ઘસાતો જ જાય. અને એ મોક્ષમને યોગ્ય થાય ત્યારે એની પૂર્વ પર્યાયોને કારણ કહેવામાં આવે છે. પણ ચારિત્ર મોહનો મંદતા, રાગની મંદતા એ કારણ ને કાર્ય, તો પછી દ્રવ્યલિંગી મુનિને તો ઘણી મનતા થઈ છે, જ્ઞાન સાથે મનતા થઈ છે એને તો. એ સિદ્ધાંત તો લાગુ પડતો નથી. થંભી એટલે અટકી જઈને, એ બાજુથી થંભી જઈને એટલે અટકી જઈને, એ દિશા છોડી દઈને વિભાવને, એ સ્વરૂપ બાજુ પરિણતિ દોડે છે. એવું આ ઉપદેશ નું શાસ્ત્ર છે, એવા ઉપદેશ નું આ શાસ્ત્ર છે કે વિભાવે થી થંભાવી દે અને સ્વરૂપ બાજુ પરિણતિ ની દોડ લગાવી દે. શાસ્ત્ર કરે છે ને સમય સાથે. જો કોઈ શુદ્ધ નહીં પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે, માટે એને તેથી વિતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડીને ચિન્હ માત્ર સ્વરૂપ વિશે, ચિન્હ માત્ર કહેશે હવે, ચિન્હ માત્ર, જ્ઞાન માત્ર કહો, ચિન્હ માત્ર કહો. ચૈતન્ય આખો શબ્દ નથી લેતા, એને અડધો કરી નાખ્યો છે, વિકલ્પ એને તોડવો છે ને. શું ચિન્હ માત્ર સ્વરૂપ વિશે લીન થઈ જ સમયસાર ને કમાય છે, લીન થઈ જાય એમ કે છે. જુઓ, લીન થવું એ ચારિત્ર નું પ્રધાન કાર્ય છે. આમ તો ઉપયોગ લીન થાય છે, પણ એ ઉપયોગમાં આચરણ પ્રધાનતા આવે ત્યાં. એમ કે ભાઈ સમ્યક દર્શન થાય ઠીક છે, તમારા વાતો કરીને જ્ઞાન શ્રદ્ધા કરી લેવી છે એમ નથી, આચરણ આવે છે. આચરણ વગર અહીંયા કામ છે નહીં. કરું આચરણ નિવારે. પ્રથમ લીનતાનો પુરુષાર્થ ન પ્રગટે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. આ સુગાનીજી 22માં પત્રમાં કહ્યું છે, પ્રથમ લીનતાનો જ્યાં સુધી પુરુષાર્થ પ્રગટ ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન નથી ને ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી. તો અહીંયા ચારિત્ર કારણ અને શ્રદ્ધા જ્ઞાન ને કાર્ય કીધું. ઠીક કહી શકાય છે, કહેવામાં વાંધો નથી, કહેવામાં વાંધો નથી. એમ લીન ન થાય તો શ્રદ્ધા જ્ઞાન પણ નથી. અને ગમે એટલું શાસ્ત્રના બધા વિષયોનો નિશ્ચય નિર્ણયો વ્યવહાર નિર્ણયો પ્રમાણનો બધા વિષયોનું જ્ઞાન બધા શાસ્ત્ર અનુસાર બરાબર છે, લ્યો માટે કઈ અનુભવ થઈ જાય કે નહીં? જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં લીનતાનો અંતર્મુખનો પુરુષાર્થ ન પ્રગટે ત્યાં સુધી સમ્યક દર્શન નથી અને સમ્યક જ્ઞાન નથી. પક્ષપાત ને છોડીને ચિન્માત્ર સ્વરૂપ વિશે લીન થયે કે સમયસાર ને કમાય છે. માટે શુદ્ધ નહીને જાણીને તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, પક્ષપાત કરવો ને અનુભવ કરવો એમાં ફેર લીધો છે. ક્યાં ફેર પડ્યો છે? કે શુદ્ધ નહીને શુદ્ધના વિષયથી અજાણ્યો છે એનું તો કામ નથી. જેને શુદ્ધનીનો વિષય જ્ઞાનમાં આવ્યો, શુદ્ધનો વિષય એટલે સ્વરૂપ છે, એ સ્વરૂપ જેને જ્ઞાનમાં આવ્યું લક્ષણ પૂર્વક લક્ષગત થયું એટલે અનુભવ સ્વરૂપ છે, નહીતર તો લક્ષણથી લક્ષગત થાય નહીં. એ લક્ષગત થયા પછી પણ એનો પક્ષપાત છોડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, અનુભવ કરવો એ બીજી વાત છે અને પક્ષ કરવો એ બીજી વાત છે. આમાં શું છે, જેને યથાર્થ નિશ્ચયના પક્ષમાં આવ્યા છે એને તો એ આચાર્ય મહારાજ કે જ્ઞાની જે કહેવા માંગે છે એ સમજાય છે. પણ બહુભાગ જીવો ખોટા પક્ષમાં પણ આવે છે. કેવી રીતે આવે છે? બુદ્ધિગમ્ય વિષય એમ થાય છે કે પક્ષ વ્યવહાર ના વિષયનો કરાય જ નહીં, એ પક્ષ કરવામાં અથવા તો શુભરાગની જ વૃદ્ધિ થવાની છે. નિશ્ચયનો પક્ષ કરે એ જ અનુભવમાં આવે, અથવા અનાદિનો વ્યવહારનો પક્ષ છૂટીને નિશ્ચયના પક્ષમાં આવે એ અનુભવમાં આવે. આવી એક ક્રમની પરિસ્થિતિ છે, જેમ અશુભ ભાવ છોડે શુભમાં આવે એ શુદ્ધતામાં આવે. તો શુદ્ધતાને ચોટી ગયા, શુભ ભાવને ચોટી ગયા લોકો, કે ભાઈ અશુભ છોડીને શુભમાં આવવું પડે છે પછી શુદ્ધતા થાય છે. સીધી અશુભ ભાવ વાળાને કોઈને શુદ્ધ પરિણામ થતા નથી, તો વળી ગયા શુભ ભાવને. એમ અહીંયા વ્યવહારનો પક્ષ તો આપણે અનંતકાળથી કર્યો છે, હવે આપણે તો શુદ્ધનીના વિષયનો પક્ષ કરીએ તો આપણે આગળ અનુભવ આવી શકશું. એમ સમજીને શુદ્ધનીનો વિષય જ્યાં જ્યાંથી ગ્રંથોમાંથી કે વચનોમાંથી વાણીમાંથી મળે ત્યાંથી પકડી પકડીને એનો પક્ષ કરે, એનો એને જોર આપે, એના ઉપર જોર આપે, એ વાત ઉપર જોર આપે કે છે એમ તો અનુભવ નહીં થાય. આ એ વાત મુકાવી દેવી છે, એ વાત મુકાવી દેવી છે. અને જે ખરેખર યથાર્થ પ્રકારે નિશ્ચય નહીં પક્ષમાં આવ્યો છે, બે રીતે જીવ આવે છે, બે જીવનો વિચાર કરી લેવો જોઈએ સ્વાધ્યાયમાં. કે જે યથાર્થ રીતે આવ્યો છે એને એ વાત બરાબર સમજાય છે કે અહીંયા શું કહેવા માંગે છે, કે હા હજી જ્યાં સુધી મને પણ પક્ષનો રાગ છે ત્યાં સુધી અનુભવમાં નહીં અવાય, એટલું મને અંતરાય છે, અનુભવમાં અંતરાય છે. આ જે વિકલ્પ ચાલે છે એ મારા અનુભવમાં અંતરાય કરે છે. સારો છે તો વાત જ નથી, એ તો વાત જ નથી, કેમ કે એને એ પક્ષ જ નથી, એ તો વ્યવહારના વિષયના પક્ષમાં જાય છે. પણ એનો પક્ષ નથી અને શુદ્ધાત્માનો પક્ષ છે, પણ વિકલ્પ ન જોઈએ. આ વિકલ્પ છે એટલો અંતરાય છે, અને એ પુરુષાર્થ ની ઉગ્રતા દ્વારા છૂટે સહજપણે તો સહજ અનુભવ થાય, નહીતર અનુભવ ન થાય. માટે શુદ્ધ નહીં ને જાણીને તેનો પણ પક્ષપાત છોડે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે. પક્ષપાત છોડીને શું કરે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર પ્રાપ્ત કરે. જુઓ લે છે ને, ચારિત્રની મુખ્યતા ચાલે છે કે ને, શ્રદ્ધાની મુખ્યતા નથી લેતા આવે, જ્ઞાનની મુખ્યતા નથી લેતા આવે. કેમ કે દર્શનમાં ઘણો મંદ થયો, જ્ઞાનમાં લક્ષ્મણ હાથમાં આવ્યો, હવે તો બાકી શું રહ્યું કે ચારિત્ર બાકી રહ્યું છે. અને એ ચારિત્ર ને યોગ્ય પુરુષાર્થ થાય તો જ લીનતા થાય, નહીતર લીનતા થાય નહીં. એટલે પક્ષપાત છોડે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, એ સાથે સાથે છે બધું. પક્ષપાત છોડવો, અનુભવ થવો અને સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર, એ બધું એક સાથે છે. વિતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે, પણ એને વિતરાગ દશા રૂપ તે સમ્યક દર્શન છે. એટલા માટે સમ્યક દર્શનને ચારિત્ર પ્રધાનતાથી નિશ્ચય સમ્યક દર્શનને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવે છે. પછી રાગ સહિતની દશામાં સમ્યક દર્શન ચાલુ રહે છે ત્યારે એને સરાગ સમ્યક દર્શન એવું નામ દેવામાં આવે છે. પણ સમ્યક દર્શન કઈ સરાગ નથી, ચારિત્રની પર્યાયમાં વિતરાગતા છે કે સ્વરાગતા છે એટલું દર્શાવવા માટે સમ્યક દર્શન સહિત પણ દર્શાવીને એવું વિશેષણ વાપરવામાં આવે છે. પણ ખરેખર સ્વરાગ સમ્યક દર્શન એવું વિશેષણ સમ્યક દર્શનને લાગુ પડતો નથી. એ 70 કળશનો ભાવાર્થ, ભાવાર્થમાં બહુ સરસ ચોખવટ પંડિતજીએ કરી છે, બહુ સરસ ચોખવટ કરી છે. यहाँ शुद्ध नहीं प्रधान करी कथन है, बराबर ही छे, 25 मणि नीचे तहां जीव नामा पदार्थ को शुद्ध नित्य अभेद चैतन्य मात्र स्थापे पर कहे हैं कि जो इस शुद्धने का भी जो पक्षपात करेगा सो भी तीस स्वरूप का स्वाद को नहीं पावेगा. સમજાય છે ને, આ તો સાદી ભાષા છે, છે ઢુંડારી પણ બહુ સાદી ભાષા છે. અશુદ્ધ પક્ષ કો તો ગૌણ કરી કહેતે હી આવે હે, એ તો આચાર્ય મહારાજ આખા ગ્રંથમાં એ તો કહેતા જ આવ્યા છે. અર કોઈ શુદ્ધ નહીં કા ભી જો પક્ષપાત કરેગા તો પક્ષ કા રાગ ન મિટેગા. તો વિતરાગતા નહીં હોયગી, તાતે પક્ષપાત કો છોડે ચિન્માત્ર સ્વરૂપ વિશે લીન ભયે સમયસાર પામે હે. ત્યારે શુદ્ધનો પક્ષપાત છોડી ચિન્માત્ર શુદ્ધ ચિન્માત્ર એટલી વાત નથી લીધી આમાં. ચૈતન્ય ના પરિણામ પર નિમિત્તે અનેક થાય છે, કેમ કે આમાં તો કેટલું બધું આગળ ઘણી લીટીઓ થઈ ગઈ ને, એટલે એ પેલા લીધી છે. તીન સર્વનિકો ગૌણ કહેતે આવે હે, સાથે સર્વ પક્ષ છોડી શુદ્ધ સ્વરૂપ કા શ્રદ્ધાન કરી, શ્રદ્ધાન લીધું છે, આપણે અનુભવ કરી લીધો. ત્યાં સર્વ પક્ષ છોડી શુદ્ધ સ્વરૂપ કા શ્રદ્ધાન કરી પીછે સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર ભયે વિતરાગ દશા કરનાર યોગ્ય હે. અબ જૈસે હમ અબધ પક્ષ છોડાય તૈસે અન્ય પક્ષ પ્રગટ કરી કહી છોડાવે હે, બરાબર લીધું એ પ્રમાણે આગળ પાછળ આગળ બરાબર લીધું. આ તો બહુ મહત્વનો વિષય છે, એમાં લગભગ એમાં તો ન છોડે. એ બતાવે છે ભાવાર્થ, એમ બતાવે છે કે ભાવાર્થ લગનાર જયચંદજી અનુભવી પુરુષ હતા. ભાવાર્થ લખનાર જયચંદજી જ્ઞાની આત્માનુભવે પુરુષતા નહીં આવે સુખોટ કરી શકે. એ જમાનામાં તો ક્યાં આવી ચર્ચા ચાલતી હતી? અત્યારે તો ગુરુદેવે ઘણું ખોલ્યું છે, એ જમાનામાં તો આવી ચર્ચા ચાલતી નહોતી. તો એકદમ સુખી વાત કરી છે. અગિયાર મુનિ નો સાતમી નો બે નો ભાવાર છે, બહુ સરસ લેખા છે. ગુરુદેવ તો આમ પ્રસન્ન ખુશ ખુશ થઈ જતા. શું જયચંદજી ચોખવટ કરી છે, એ છે નિર્જળ અધિકારમાં ચોખવટ કરી છે, બહુ સારી ચોખવટ કરી છે. બહુ લાંબુ લખાણ છે પણ ઘણી સરસ ચોખવટ છે નિર્જળ અધિકારમાં. સમયસાર વાંચીને પણ કોઈ જીવ ભૂલમાં ન પડે એવી ચોખવટ છે. જયચંદજી પંડિતજીની જે ચોખવટ છે, એકલી ગાથા વાંચે તો હજી કઈક એને ચોખવટ ન થાય તો હજી કઈ ગડબડ રહી જાય, પણ ભાવાર બહુ ચોખવટ કર્યો. ચાર વાત શૈલી થી વાતને બહુ સ્પષ્ટ કરી નાખી છે.